તારીખ 7/3/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 300 અને 301 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 236
પ્રશ્ન 300 ઉપરના પ્રશ્નના અનુસંધાનમાં છે. જ્ઞાનીનો એક શબ્દ કાને પડે, કાને પડે નો અર્થ એ છે કે મર્મ સ્થાને પહોંચે તો જીવ અંદરમાંથી પડતો ખાઈને. ત્યારે નિમિત્તો જોરદાર મળે છે તીર્થંકર જેવું, ગુરુદેવ જેવાનું, પણ પોતાને અંદર પરિણતિ થઈ ગઈ હોય છે તો અંતર ભેદાતું નથી. અંતર ભેદાય તો જીવ પલટો ખાઈ જાય છે. પ્રશ્ન કયો છે કે ભાવના તો છે કે પલટો ખાવો છે, અંદરથી ફરવું છે એવી ભાવના તો અમારી છે, પણ હજી પુરુષાર્થ ઉપડતો નથી. આ સમસ્યા છે. શું થાય છે કે પરલક્ષી જ્ઞાનમાં આ સમસ્યા થાય છે. સમજે છે જીવ, ભાવના પણ ઉપર ઉપરની ચાલતી હોય છે, પણ પુરુષાર્થ જે ઉપડવો જોઈએ એ ઉપડતો નથી. એટલે પોતીને પોતાની ભૂમિકામાં આગળ વધી શકતો નથી અથવા પ્રવેશ કરી શકતો નથી. આ સમસ્યા પરલક્ષી જ્ઞાનમાં અવશ્ય અવશ્ય રહે જ છે. એટલે પરલક્ષ મટાડવું, સ્વલક્ષ કેળવવું એ સત્સંગનો મુખ્ય વિષય બને છે. બીજું પ્રેક્ટિકલ સાઈડથી અહીંયા સમાધાન એ આપ્યું છે કે બેડીથી મૂંઝાયેલો હોય તે બેડી તોડવાનો માર્ગ ગોત્યા વગર રહેતો જ નથી. મૂંઝવણ એક એવી ચીજ છે કે જે બરદાસ્ત થવી મુશ્કેલ છે, સહન ન થઈ શકે. શારીરિક રોગમાં પણ એમ કહેવાય છે કે મોઢું ન ખૂલતું હોય, જડબું પકડાઈ ગયું હોય, નાક દાબે તો મોઢું ખુલી જાય. એટલે શું કે હવાને અંદરથી નીકળવાની જગ્યા ન રહી, અને એ તો રહી શકાય એવી પરિસ્થિતિ હોતી નથી. બે જગ્યા છે, એક નાક અને એક મોઢું. અંદર કનેક્શન શ્વાસ નળી સાથે બંનેને છે ગળામાંથી, એટલે જડબું ખુલી જાય છે. નાક દાબી રાખે તો જડબું ખુલી જાય છે. એમ મૂંઝાયેલો હોય, એ મૂંઝવણ છોડવાનો પ્રયત્ન કર્યા વગર રહીને સંસારમાં પણ, આ બીડીનો દ્રષ્ટાંત આપ્યો છે, પણ ગમે તે પ્રકારની મૂંઝવણ થાય તો રસ્તો કાઢ્યા વગર રહે જ નહીં. આ પ્રેક્ટિકલ વાત છે. મૂંઝવણ મૂંઝવણમાં ફેર છે. અહીંયા સંયોગના કારણે મૂંઝાયેલો હોય, પ્રતિકૂળતાના કારણે મૂંઝાયેલો હોય, વિયોગના કારણે મૂંઝાયેલો હોય, એમ અનેક પ્રકાર મૂંઝવણના હોય છે, એ સંસારના છે. અહીંયા માર્ગ કેમ મળતો નથી એવી મૂંઝવણ ઉત્પન્ન થવી જરૂરી છે. આમ તો સંસારમાં બધા જીવો મૂંઝાયેલા પીડ્યા છે, એ મૂંઝવણને ટ્રાન્સફર થવી જરૂરી છે. મૂંઝવણ બીજી મૂંઝવણમાં ટ્રાન્સફર થવી જોઈએ, અને મૂંઝાય તો જ રસ્તો નીકળે. મૂંઝાયા વિના કોઈને માર્ગ મળ્યો છે એવો એક પણ કેસ છે નહીં. એટલે ત્યાંથી જ્ઞાનીનો માર્ગ ત્યાંથી શરૂ થાય છે. પોતે મૂંઝાણો છે કે આ બીડી કેમ છૂટે, તો તેનો માર્ગ ગમે તેમ કરીને, ગમે તે સાધનો ભેગા કરીને તોડ્યા વગર રહેતો જ નથી, તેમ એ દ્રષ્ટાંત છે. ખરો મૂંઝાયેલો હોય તે છૂટ્યા વગર રહેતો જ નથી. ખરી મૂંઝવણમાં આવવું જોઈએ, ઉપર ઉપરની નહીં, ખરી મૂંઝવણમાં આવવું જોઈએ. એક કે હું આ પરિસ્થિતિમાં રહી શકતો નથી, વર્તમાન પરિસ્થિતિ પોતાને બરદાસ્ત થતી નથી, આ પરિસ્થિતિમાં સંસાર ના પરિભ્રમણ સિવાય બીજો કોઈ અંજામ નથી, એનું ફળ નથી બીજું કોઈ, અને એવું પરિભ્રમણ મારે કોઈ ભોગે પોસાય નહીં, કોઈ પણ કિંમતે એને ટાળવું જ જોઈએ, એવી જે યથાર્થ સમજણ છે પોતા વિશેની, એ સમજણ હોવા છતાં પણ માર્ગ ન મળતો હોય, ન સૂઝતો હોય, એમાં પોતે જ વિપર્યાસો સંઘર્યા હોય, એ જેથી માર્ગ ન સૂઝતો હોય, ત્યારે બે બાજુથી ભીંસ આવે છે, એક કુરથી આ રીતે રહેવું પોસાતું નથી ને બીજી કુરથી માર્ગ મળતો નથી, એટલે મૂંઝવણ ઊભી થાય છે. હા, વર્તમાનમાં પરિસ્થિતિ દુઃખી જ છે ને, વર્તમાન સ્થિતિમાં જે છે એ દુઃખ જ છે, એકલું દુઃખ છે, એકાંતે દુઃખ છે. રહે જ નહીં ને, રહી શકાય જ નહીં ને, આ એની પ્રેક્ટિકલ સાઈડ છે કે રહી શકાય જ નહીં. શું દુઃખ મેં વર્તમાન મેં જો પરિણમન ચલ રહા હૈ વો આકુલતામય હૈ, ચાહે અનુકૂળતા હો ચાહે પ્રતિકૂળતા હો, અનુકૂળતા કો અવલંબન લેને વાલે પરિણામ દુઃખમય હૈ. ये मकान मेरा है, ये गाड़ी मेरी है, ये परिवार मेरा है, ये सब परिणाम बहुत दुखदायक है. अपनत्व होना वो भी दुखदायक है, बहुत दुख है उसमें, बदूबुच है, बाकी तो भय अतृप्ति अनिश्चितता अनित्यता बदूबुच है, घेरायेलो है, तो दुख थी घेरायेलो है, બેભાન અવસ્થામાં ખબર ન પડે બીજી વાત છે, બાકી જીવ દુઃખથી ઘેરાયેલો જ છે, મૃત્યુનો ભય એને સતાવે છે, સતાવે છે એટલે કાળજો કોરી ખાય કે મારે આટલી બધી અનુકૂળતા સંપત્તિને એક ઝાટકે મૂકી દેવું પડશે, ઘડીકમાં મારે આ બધું છોડી દેવું પડશે, જે પરિવારને વાલો 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 કરીને રાખ્યો છે એ એકદમ મૂકી દેવું પડશે, જેનો વિયોગ થોડા દિવસ પોસાતો નથી એને કાયમ માટે ભૂલી જવું પડશે, આ બધું અંદરમાં વગર વિચારે પણ એ બધો ભય એની પરિણતિ થઈ ગઈ હોય છે અને એ જીવને ઘણું દુઃખ આપતી હોય છે. એ હળવાશ આવે ત્યારે એ બધું સમજાય છે, જીવ હળવું કર્મે થાય ત્યારે એને બધું ખ્યાલ આવે છે કે હું તો બહુ દુઃખી છું, આનો રસ્તો ગોતવો જ જોઈએ, કોઈ ને કોઈ આનો ઉપાય શોધવો જ જોઈએ. નહીં મળતા તો મૂંઝવણ હોય ગઈ, હા તો એને બરાબર દુઃખ લાગ્યું નથી, અને દુઃખ લાગ્યું હોય તો મૂંઝવણ થયા વગર રે નહીં, મૂંઝવણ થાય તો રસ્તો મળ્યા વગર રે નહીં, એનો પ્રેક્ટિકલ પ્રોસેસ જ આ છે. ચિંતાજનક પરિસ્થિતિ હળવો જીવ, હા હલકા હળવાશ, મને હલકા હળવું કર્મી, મને બહુ પરિણમન મેં અયોગ્યતા હોતી હૈ વો ભારીપણા હૈ, કુછ યોગ્યતા આતી હૈ તો ઇસ બાત કા વિચાર હોતા હૈ, એસી બાત હૈ. સ सबको कहाँ होता है, दुख तो सबको है, कोई सुखी तो है ही नहीं संसार में, फिर भी सबको ये बात सूझती नहीं है, मैं इसका उपाय कोई करे। जिसको सूझती है वो हलोकर्मी है, तो इसका उपाय में वो लगता है, खोजता है। जो शब्द भाई प्रचुर गम्मे ते साधनों भिगा करीने बीड़ी ने तोड़िया वगर रह तो ज नथी, ज शब्द भाई प्रचुर तेम खरो मुंजायेलो होय, ऊपर ऊपर नहीं मुंजवन पर नहीं, खरो मुंजायेलो होय ते छूटा वगर रह तो नथी। खरी पोताने अंदर थी लागी नथी, લીધું છે કૃપાળુ દેવ, જેને લાગી છે તેને જ લાગી છે, અને તે પીયું પીયું પોકારે છે, એને ચેન હોય એને ખરી પોતાને અંદરથી લાગી નથી, તીવ્ર તાલાવેલી નથી। આ બધો એમનો અનુભવ બોલે છે, એ તાલાવેલીમાં આવ્યા હતા, વેદનાનું એમનો વર્ણન કરતા હતા હિંમતભાઈ, એમણે તો નજરે જોયેલું, નાના બાળકની જેમ અવાજ કાઢીને રોતા અને હાથ પગ પછાડતા જમીનારે ઘસતા, એટલી મૂંઝવણ મૂંઝવણ મૂંઝવણ। એ તો આરાધક હતા પૂર્વના, દશા ફરી ગઈ, દશા ફરી ગઈ, તો ફરીને પાછું એને જ પરિસ્થિતિ ઊભી થઈ, ઘણી પછી એ જ પ્રોસેસમાંથી પસાર થવું પડે। એકવાર મોક્ષમાર્ગ સમ્યક દર્શન થાય, ચ્યુત થાય, મિથ્યાત્મા આવે, પાછું સમ્યકમાં આવવું હોય તો પાછું એ પ્રોસેસ ફલેથી જ ચાલુ થાય, ફેર એટલો પડે કે બીજાને પકડતા વાર લાગે, આને પકડતા વાર ન લાગે, સંસ્કાર છે એટલે। આ અલ્પકાળમાં કરી લઈએ, પણ એ પ્રોસેસમાં આવી જાય, કેમ કે પાછી જે મલિનતાને વિપર્યાસ આવી ગયો એને કાઢવા માટે શુદ્ધિકરણનો આ પ્રોસેસ છે। વેદના છે, ચિંતના છે, જુરણા છે, એ અંતઃકરણની શુદ્ધિનો પ્રયોગ છે। તેમ ખરો મુંજાયેલો હોય તે છૂટ્યા વગર રહેતો જ નથી, ખરી પોતાને અંદરથી લાગી નથી, તીવ્ર તાલાવેલી નથી, ખરી લાગે તો તોડવાનો પ્રયત્ન પોતે જ કરે છે, એ કર્યા વગર રહી શકે જ નહીં ને, એમ વાત છે, પોતે જ ન રહી શકે। રહી શકે છે એનો અર્થ શું છે, કે એને વર્તમાન પરિસ્થિતિનું હજી દુઃખ નથી, દુઃખ છે એને દુઃખ લાગતું નથી, તો દુઃખ છે એ તો સ્થૂળ પરિણામો છે, દુઃખના પરિણામો તો સ્થૂળ છે, સૌથી સ્થૂળ પરિણામો દુઃખના છે, આકુળતાના છે। જ્ઞાન એટલું મૂંઢાયેલું છે કે એ પરિણામોને પકડતું નથી, તો પછી સ્વભાવનો ગ્રહણ કરવો એ તો બહુ સૂક્ષ્મ વિષય છે, એ તો ક્યાંથી ગ્રહણ થાય, એ થાય નહીં। એમ પુરુષાર્થ ઉપડતો નથી એનું કારણ ભાવનાની ખામી છે, અથવા એને ખરી અંદરથી લગ્ની ને તાલાવેલી લાગી નથી। લોકો બુદ્ધિથી પણ એ વિચાર્યું છે, નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન, જરૂરિયાત લાગે ત્યારે માણસ શોધે છે અને ઉપાય ગોતે છે। મૂંઝવણ નથી આવી એનો અર્થ કે એને હજી છૂટવાની જરૂરત લાગી નથી, એનો તો કોઈ ઉપાય નથી। જીવ પોતે જ દિશામૂંઢ રહેવા ઈચ્છે ત્યાં તીર્થંકરના ઉપદેશની પણ કોઈ સફળતા જોવામાં આવતી નથી, એ પણ જીવની સ્વતંત્રતા છે। એ સ્વતંત્રપણે ઉલટો ચાલે છે તો પણ સ્વતંત્ર, ઉલટો ચાલે છે તો પણ સ્વતંત્ર। 300 થયો, 301મો પ્રશ્ન છે. એમ થાય કે ગુરુદેવ તથા આપ મળ્યા છો તો વારંવાર પરિચય કરીએ, પાસે જઈને લાભ લઈએ તથા સાંભળવાનું વાંચવાનું આદિ બધું કરીએ છીએ, પણ આ પલટો ખાવાની વાત અઘરી પડે છે. પહેલો એકડો પઠણ છે, પહેલો એકડો પઠણ. ટ્રેક બદલવી એ મોટી વાત છે, પછી તો એ ટ્રેક જે બદલી એ ટ્રેક ઉપર પરિણામ તો સ્વતઃ ગતિ કરે છે, એ તો ગતિમાન ચક્કર જ છે, એ તો અટકતું નથી. પરિણામનું ચક્કર ક્યારે અટકતું જ નથી. હવે શું થાય છે, જો બહારમાં એમ કે આપણને જ્ઞાની બબે જ્ઞાનીના એક જ્ઞાની ન મળે એવો જે આ કાળ, એમાં બબે જ્ઞાનીના યોગ શું આપણે પરિચય માટે અહીંયા આવીએ છીએ, રહીએ છીએ, પછી જરાક ક્ષતિવાળી વિચારણા હોય તો એમ કે બધું છોડીને રહીએ છીએ, એટલે જાણે બાર પારકા પણ હું કરી નાખ્યું, કે જાણે કોકના હાટું રહેતા હોય, જેની કાંઈ ગણતરી ન થવી જોઈએ. આ તો હજી બાહ્ય ક્રિયા છે, અંદર ક્યાં ફેરફાર કર્યા છે, હવે શું થઈ ગયું, અહીંયા આવી ગયા એટલે શું થઈ ગયું, એના બદલે એવું બધું ગણવાનું થતું હોય. પછી કહે છે મારું કામ નથી થતું, પણ હવે ગાડી ઊંધી હાલે છે, કામ ક્યાંથી થવાનું હતું. વળી સાંભળવા વાંચવાનું પણ નિવૃત્તિ હોય એટલે ત્યાં બને છે, પણ પલટો ખાવાની વાત અઘરી લાગે છે. જુઓ આ પ્રશ્ન નાનીના સંગમાં રહીને નિવૃત્તિ લઈને સંગમાં રહ્યા પછી આવો પ્રશ્ન ઊભો થાય છે, પહેલે પગથિયે પગ મૂકવો અઘરો પડે છે. આ વાત ઊભી થઈ છે, આ સમસ્યા છે. અંદરથી મુક્ત થઈ જવું છે, છૂટવું છે, છૂટવું છે, આ પરિભ્રમણ પોસાય જ નહીં ને. પંચ પરાવર્તનના દુઃખ પ્રસિદ્ધ છે, સંસારના દુઃખો પ્રસિદ્ધ છે, અને વર્તમાનમાં એને ક્યાં આકુળતાને મૂંઝવણ નથી. ડગલે ને પગલે ટેન્શનમાં આવે છે, ડગલે ને પગલે કશાય તીવ્ર થાય છે, ડગલે ને પગલે ગડબડ પરિણામમાં થઈ જ જાય છે, એ બધી તીવ્ર આકુળતાના પરિણામ થાય જ છે ને. પોતે સહન કરી શકે છે તો વાંધો નથી, ન સહન કરી શકે ત્યારે છૂટવા મહેનત કરે. સરસ સમાધાન આપ્યું છે અહીંયા, કે તમે ઠીક છે એક બૌદ્ધિક સ્તર ઉપર ફેરફાર કર્યો તમે, કે ચાલો વતન મૂકીને સોનગઢ આવ્યા, કે સોનગઢનું વતન નથી કોઈને ત્યાં, તો વતન મૂકીને પરિવાર મૂકીને ધંધો મૂકીને સોનગઢ આવ્યા, બૌદ્ધિક સ્તર ઉપર ફેરફાર કર્યો, ત્યાં આવીને પણ વાંચન વિચાર ચાલુ રાખ્યું, આ તો કર્યું, શું પણ અંદરથી પલટો ખાવો એટલે આખી પરિણતિને અંતર ભેદીને પરિણતિને પલટવી, આ વાત અઘરી લાગે છે. અને એ વાત છે, એ અપૂર્વ છે, એ થવું જોઈએ. નહીતર ઓલું ઉપર ઉપરનો ફેરફાર કર્યો એ કોઈ સફળ નહીં થાય. શું ગણતરી આવી જાય એટલે પારકા પણ થઈ ગયો, પોતાના માટે નથી કર્યું એને, બીજાના માટે કર્યું. અથવા આટલું તો મેં ચૂક્યું ને, આટલું તો મેં ચૂક્યું ને, મને કેમ માલ મળતો નથી, મેં ચૂક્યું એનો માલ કેમ મળતો નથી, અપેક્ષા એવી રીતે આવી જાય છે. વિપર્યાસ શું છે, કે આ કાંઈ હું કરતો નથી, જે મારે કરવું જોઈએ હજી હું કાંઈ કરતો નથી, એમ આવવું જોઈએ, એના બદલે હું કરું છું, કંઈક કરું છું, કંઈક કરું છું, હું કંઈક કરું છું, આવે છે, આ ખોટું છે. અતિશય પ્રેમ હોય એ સમર્પણની ગણતરી આવે જ નહીં એને કોઈ દિવસ. એને સમર્પણની ગણતરી આવે નહીં. ગણતરી આવે એ બતાવે છે કે એને પારકાપણું છે, અંતર રાખ્યું છે, પોતાપણું એમાં કર્યું નથી. હવે આ તો પોતાના હિતની વાત છે, એને પારકું કર્યું છે. આમાં ક્યાં કોઈ પારકું છે? પોતાનું આત્મકલ્યાણ કરવું એમાં પારકું કોણ છે? પોતાની જ વાત છે. અને છતાં ત્યાં ગણતરી કરે છે. એનો અર્થ કે આ વાત જે એને જે પ્રેમથી થવી જોઈએ એ પ્રેમથી થતી નથી. ગુરુદેવ બહુ સ્પષ્ટ કહે, તને તારા આત્માનો પ્રેમ આવ્યો નહીં, તને તારા આત્માનો પ્રેમ આવ્યો નહીં. સમાધાન. અંતરમાં જીવે ધીરા થઈને સૂક્ષ્મ થઈને ઊંડું જવું પડે તે નથી જતો. અને અનાદિનું એનું એ કર્યા કરે છે તેથી અઘરું પડે છે. બારમાં ને બારમાં અત્યાર સુધી બાહ્ય ફેરફારો કર્યા, તે ઠેઠ દીક્ષા લેવા સુધીના બાહ્ય ફેરફારો કર્યા. કુટુંબ પરિવાર છોડી, ધંધો છોડીને ખાલી સંગળાયો એમ નહીં, દીક્ષા લીધી અને સાધુ જે આચારો પાડે, બાહ્યાચરણ પાડે, એ બાહ્યાચરણ પણ પાલન કર્યા. પણ એ અનાદિનું બહારમાં જે બધું કરવું પડે, બહારનું બહાર, બહારનું બહાર, બહિર્મુખ ભાવે, બહિર દ્રષ્ટિએ બાહ્ય ત્યાગ અને બાહ્ય ફેરફારો કર્યા. અંતરમાં જે ઊંડું જવું પડે છે તે જતો નથી. તે અંદરમાં શું ફેરફાર કર્યો? તારા અંદરના પરિણામ જો ને, ક્યાંથી ઉઠે છે, કેવી રીતે ઉઠે છે, આપણે ચર્ચા શું કરવા લાગી છે? બધું અંદરનું જો, બહારમાં શું કરે છે એ વાત મૂકી દેતો. હું રોજ બે વખત સ્વાધ્યાય કરું છું, ઘરે આટલું વાંચું, એ કાંઈ નહીં. અંદરમાં તારા પરિણામ જો, એ પરિણામને સંભાળતો. એના કારણો શું છે? ઊંડો જાતો વ્યા અભિપ્રાયથી થાય છે, શુકરવા થાય છે, એનો ખેદ તને કેટલો છે? એમ ધીરજથી ધીરા થઈને અંદરમાં જવું પડે છે. શું એ જ કરતો નથી? અને બહારમાં જે ફેરફાર કરવો જોઈએ, બહારમાં ફેરફાર બૌદ્ધિક સ્તર પર જે સૂજે એ બધો કરે છે, ત્યાંથી સંતોષ પકડે છે, ત્યાંથી ગણતરી કરે છે. ગણતરી કરે છે એનો અર્થ સંતોષ છે. પોતે અંદર વિચારીને જોવે કે પોતે કયા કારણથી રોકાયેલો છે તે તો પોતે જ પકડી શકે એમ છે. શું એટલે? એટલા માટે પોતાને પોતાના ભાવો જોવાના છે, સમજવાના છે કે પોતે અંદર વિચારીને જોવે, અંદર અવલોકીને જોવે કે પોતે કયા કારણથી રોકાયેલો છે. જો રોકાયો છે એમ નહીં, દોષ થાય છે એમ નહીં, કયા કારણથી રોકાણો છે, અહીં સુધી ઊંડે જવું પડે. કારણને ન રોકે જીવ અને કાર્યની અપેક્ષા રાખે તો એ વાત સંભવિત નથી. એ કાર્ય કોઈ દિવસ સુધરે નહીં. માત્ર કાર્ય જોવે પણ કારણને તપાસે નહીં તો ન કામ આવે. પોતે અંદર વિચારીને જોવે કે પોતે કયા કારણથી રોકાયેલો છે અને તે તો પોતે જ પકડી શકે એમ છે. તપાસે તો પકડી શકે એમ છે. ઘણા એમ કહે છે ખબર નથી પડતી કે એમ કેમ થાય છે, આમ કેમ થાય છે, અમારા પરિણામ કેમ આગળ ચાલતા નથી, કાંઈ સમજાતું નથી, કેમ કામ થતું નથી, સમજાતું નથી. નહીં, પોતે અંદર વિચારીને જોવે કે પોતે કયા કારણથી રોકાઈ ગયેલો છે, આગળ ચાલતો નથી, તે પોતે 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 જ પકડી શકે એમ છે. કેમ કે પોતે રોકાયેલો છે, કોઈ એને રોકતો નથી. કોઈ રોકી શકે એવું છે પણ નહીં, પોતે જ રોકાય છે અને પોતાના કારણે રોકાય છે એ વાત નક્કી છે. કેમ કે પરિણામ બહારમાં કોઈનું અવલંબન લીધા વિના ચાલે એવું હોતું જ નથી, બનતું જ નથી. ક્યાં સ્વનું અવલંબન લઈએ ને કાં પરનું અવલંબન લઈએ, કયા પરનું અવલંબન લઈએ છીએ પોતાને ખબર ન પડે. એનો અર્થ કે પોતે એ વાતને વિચારતો નથી, જોતો નથી, સમજવાનો પ્રયત્ન કરતો નથી. બહારના ફેરફારો થી કોઈ કામ થઈ જાય છે એવું નથી. કે બહારનો ફેરફાર કર્યો આપણે, નિવૃત્તિ લઈ લીધી, કે બહારમાં આપણે સ્વાધ્યાય સત્સંગ કરી, પરિણામ તો અંદર છે, ભૂલ અંદર થાય છે, સુખ દુઃખ અંદર થાય છે. સમસ્યા તો સુખ દુઃખ ની છે ને, પછી શું છે, મોભાગ એવું બન્યા છે, મિસકોન્સેપ્ટ પકડાતા નથી. એ સત્સંગ તે પકડાય, એ બાહ્ય સાધન છે, પણ એમાંય તે એની એ પોતાના પ્રયોજન ઉપર દ્રષ્ટિ હોય તો, કે એમાં મારી વાત ક્યાં આવે છે, મારી વાત ક્યાં આવે છે, મારી વાત ક્યાં આવે છે. હા, એટલે જરૂરિયાત છે એ શોધ કરે છે. ખરી વાત એ છે કે ખરી જરૂરિયાત લાગે, નહીતર શું હોય છે, જે પરિસ્થિતિ છે એમાં એને સાતા છે, ઠીક લાગે છે, એટલે ઠંડો થઈને પીડ્યો છે. વિચારથી તો એમ માન્યું છે કે નહીં, વિચારમાં એ વાત છે, પરિણમનમાં એ વાત નથી. જ્યાં સુધી ન થાય તો મળશે. સંસાર જ સાયદો છે, એટલે જીવે ધર્મ સાધન કરીને સંસાર સાધો. હવે સાધ્ય બદલે તો જ સાધન થયેલી વાત છે. એ પરિસ્થિતિ પણ જો મૂંઝવણ ખરી આવે ને તો એમાંથી ક્લેરિટી ઊભી થાય, ઉદાસીનતામાંથી આવવી જોઈએ, એ જ નથી આવતી. ચિંતના ને વેદના થવી જોઈએ, એ જ નથી થતી. આ તકલીફ ઊભી છે. નહીતર તો આટલું બધું સત્સંગમાં તો આટલું બધું સ્પષ્ટ થાય છે. આપણે તો એ મેઇન સબ્જેક્ટ લીધો છે, અને એના પ્રશ્નો આવે છે, એ અંગેના પ્રશ્નો આવે છે, એના ઉપર ચર્ચાઓ ચાલે છે, છતાં પણ જીવ પોતે રોકાય છે. ખરી વાત એ છે કે જીવ પોતે અવશ્ય અવશ્ય રોકાય છે, પોતે જ રોકાય છે, પોતે વિચારીને પકડતો નથી કે ક્યાં રોકાય છે. આ લગભગ આ પરિસ્થિતિ છે. અને જેટલી એને જે જોઈએ છે એની છટપટાટ, ભલે જો અંધારામાં ઉભો છે પણ મારે આ પરિસ્થિતિ નથી જોતી, એની જે છટપટાટ આવવી જોઈએ, એની તલાવેલી લાગવી જોઈએ, લગ્ની લાગવી જોઈએ, અથવા સમજો છે કે ભાઈ આ મારું જે આમ હોવું જોઈએ એના માટે જે તૈયારી આવવી જોઈએ એ નથી, તો એનો અર્થ શું છે કે તને પોસાય છે, તને વર્તમાન પરિસ્થિતિ પોસાય છે, માટે તને તલાવેલી નથી લાગતી, કે તને મૂંઝવણ થતી નથી, કે છટપટાટ ઊભી થતી નથી, એનું કે તને પોસાય છે તો ઠંડો થઈને બેઠો છો. ઉપર ઉપરથી તને એમ લાગે છે કે નહીં મારે કરવું જોઈએ, મારે કરવું જોઈએ, મારે કરવું જોઈએ, એમ નહીં કામ આવે, અંદરથી ઉપડવું પડશે. સારી ચર્ચા કરી છે. 302 માં પણ એ વાત એમણે પ્રશ્નમાં ઊભી લીધી છે કે પલટવું એટલું બધું આકરું છે કે પલટો થતો જ નથી. શું થાય છે, બહારના ફેરફારો સહેલા છે, અંદરના ફેરફારો એટલા સહેલા નથી. બાહ્ય ત્યાગ કરવો સહેલો છે, અંદરના ભાવોને અનિષ્ટ ભાવોને છોડવા એ સહેલા નથી. અને ભાઈ આવ્યા હતા ને કલકત્તા, એક ડેરાવાસી હતા, ક્રિયાકાંડમાં તો ઘણા હોય છે એ લોકો. એ કે મને તમે કહો ને, હવે મારે તો મેં લગ્ન કર્યા નથી, જુવાન માણસ હતો 32-33 વર્ષનો, દીક્ષા લેવી હતી, પણ હવે સાધુઓની પરિસ્થિતિ જોઈને, એમની સાથે રહ્યો 6-12 મહિનો ફેર્યો, અંદરની પરિસ્થિતિ જોઈને દીક્ષા લેવાનું મન થતું નથી. મુક્ત થવું છે, કોઈ પણ ભોગે મુક્ત થવું છે. તમે જે કહો એ કરવા તૈયાર છો. બધું કાંઈ જાત લાંબી વાત નથી કરવાની. આપણે કાંઈ બહુ બહારમાં કોઈ થોડું કરવું એવું કાંઈ નથી. ખાલી 24 કલાક તમારા પરિણામો જરા જોઈને કયો ને કયો કેવા પરિણામો ચાલે છે. એટલે 24 ને 1 દિવસ ને 3 દિવસે માણસે એમ કહ્યું કે એ વાત અઘરી લાગે છે. તમે કહો છો મને તમારા પરિણામ ભાવો જુઓ, પણ એ ભાવો જોવાનું કાંઈ અંદરમાં કાંઈ કોઈ પ્રેક્ટિસ નથી, કોઈ પ્રકાર નથી, કોઈની વાત કરી નથી, એ કાંઈ થતું જ નથી. તમે કહો તો 10 ઉપવાસ 1 સેકન્ડમાં એના પછખાંડ લઈ લઉં. 10 ઉપવાસ મારે કરવા આવે તો ગમે ત્યારે તમે કહો ત્યારે પછખાંડ લેવા તૈયાર છો. 1 ઉપવાસ નહીં, 10 ઉપવાસ તો કરો એ મારે હાવ રમત વાત છે, પણ આ પરિણામ જોવું એ કાંઈ વાત જ થતી નથી. તો વાત બહુ અઘરી છે, એવી પરિસ્થિતિ છે. હા, વિચાર દશા જ નહીં ત્યાં ત્યાં બાહ્ય પરિસ્થિતિના ફેરફારોમાં પકડ એટલી, વિચાર દશા જ ના આવે. ફેરફાર કરવો સહેલો છે, અત્યારે સમજમાં. આગ્રા છોડીને અહીંયા આવવું સહેલું છે, પણ અહીંયા આવીને કામ કરવું એટલું સહેલું નથી. પરિવારને છોડીને અહીંયા રહેવું, એકલા રહેવું એ સહેલું છે હજી, પણ અંદરમાં પોતાને રોકાયો પકડવો અને માર્ગે ચડવું એટલું સહેલું નથી. એ આકરું છે. કામ ત્યાં કરવાનું છે, ખરું કામ ત્યાં. બહારનો ફેરફાર તો અનંત વાર કર્યો, આથી વધારે કર્યો છે. એ ચાલો મૂકી દો, આપણે ત્યાંનું વતન મૂકી દો, અહીંયા આવીને રહી જાઓ. ઠીક છે, સત્સંગની વ્યવસ્થા વિચારો છો, સારી વાત છે, પણ એટલી કિંમત ચૂકવીને આવ્યા એની સામે તમે માલ શું લીધો? જ્યારે તમે કિંમત ચૂકવીને આવો છો કે ભાઈ એ કુટુંબને છોડીને, ત્યાંની સગવડતાઓને છોડીને, ત્યાંના સંબંધીઓને છોડીને, આ લોકોનું તો અજાણ્યું સ્થળ ને અજાણી ભાષા ને અજાણ્યું સ્થાન છે, એની સામે તમે માલ શું લ્યો છો? એટલી દરકાર તો આવવી જોઈએ, અને એને એની તાલાવેલી હોવી જોઈએ. એની છટફટાટ મારું નકામું કેમ જાય? આટલું કર્યું નકામું જશે તો એમ કાળજી જો બરાબર આવે ને તો કામ થાય છે. વાત રહી છે કાળજીની, પોતાના કામની કાળજી કેટલી છે. જે માણસને પોતાના કામની કાળજી નથી એ કામનો કાચો છે. આપણે બહારમાં ધંધા વ્યવસાયમાં શું છે, ચોકસાઈ બધી કરીએ છીએ, એક વાતની ચોકસાઈ હોવી જોઈએ કે ન હોવી જોઈએ. વેસ્ટેજ હોય તો વેસ્ટેજની ચોકસાઈ, એક ઝીણામાં ઝીણી વાતની દરકાર કરીએ છીએ. તો અહીંયા પણ એમ જ થવું જોઈએ. આ તો એથી વધારે પ્રયોજનભૂત છે. બહારની પરિસ્થિતિ કરતાં અંદરની વાત તો કાયમ શાશ્વત સુખમાં જવું છે, કાયમી દુઃખ છોડવા છે, મોટામાં મોટો પ્રોબ્લેમ સોલ્વ કરવો છે. એક મરણનો સમસ્યા નથી, અનંત જન્મ મરણને મટાડવા છે. એક મરણને મટાડવું હોય તો આકાશ પાતાળ એક કરવા તૈયાર થાય. કે ભાઈ હિમાલયમાં ઔષધિ મળે છે તો કે ત્યાંથી મગાવો, અમેરિકામાં મળે છે તો ત્યાંથી મગાવો, ફલાણા દેશમાં મળે છે તો ત્યાંથી મગાવો, મરવું નથી. અહીંયા તો એટલી કાળજી ત્યાં લઈએ છે અને અનંત જન્મ મરણમાં નથી લેતો, એનો અર્થ કે એને પ્રયોજન ભાસ્યું નથી. પ્રયોજન ભાસે તો કાળજી આવ્યા વિના રહે નહીં. કોઈ પણ ભોગે લે લીધું છે 23માં કળશમાં, મરીને પણ કથમપી મૃત્વા કૌતહોલી સન, ગમે તેમ કરીને. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં એ કાળજી બતાવવી છે, ગમે તેમ મરીને, એટલે શું એની કાળજી બતાવવી છે. એવી કાળજી ન આવે ત્યાં સુધી જીવ ઉપર ઉપરથી ચાલે છે, એમ સમજવા યોગ્ય છે કે જીવ ઉપર ઉપરથી ચાલે છે. અને એ ઉપર ઉપરથી ચાલે છે ત્યાં સુધી કોઈ દિવસ કલ્યાણ થવાનું નથી. કોઈ દિવસ નહીં થાય, ગમે એટલો કાળ ઉપર ઉપરથી ચાલે નહીં, આટલા વર્ષથી આટલા વર્ષ બધા નકામા છે. ૩૦૨માં એ પ્રશ્ન ઉઠાયો છે પાછો કે પલટવું એટલું અઘરું, એટલું બધું આકરું છે કે પલટો થતો જ નથી. જો આ ત્યાં રહેવા વાળાની સમસ્યા છે, ત્યાં બધું છોડીને આવી લાવવાની આ બધી સમસ્યા છે. બહારમાં બધો ફેરફાર કરીને આવ્યા છે. સમાધાન અનાદિનો બીજો અભ્યાસ છે એટલે આકરું લાગે છે. ઊંધી રીતે ટેવાઈ ગયો છે એને ફેરફાર કરવો બહુ મુશ્કેલ પડે છે. જે પદ્ધતિએ જે ઢાંચામાં કરી ગયો કામ કરવાના, એ કામ કરવાનો ઢાંચો બદલવો એટલે ભાવ બદલવા જેવું લાગે, કોઈ રીતે ન ફાવે. વેપારીને તમે એમ કહો કે આ આ પદ્ધતિ એકાઉન્ટ નહીં લખો, તમે આ પદ્ધતિએ લખો તો એને કોઈ રીતે ફાવે નહીં. તમે કહો કે આ ધંધો બદલીને ઓલો ધંધો કરો તો કોઈ રીતે ન ફાવે. જે કરતો એ જ કરે, કામનો ઢાંચો બદલવો એ ફાવતું નથી બહારમાં. આ તો અનાદિનો બીજો અભ્યાસ છે, ઉલટો અભ્યાસ, ઉલટી પ્રેક્ટિસ છે. અભ્યાસનો અર્થ શું છે? ઉલટી પ્રેક્ટિસ છે. કોઈ પ્રશ્ન પૂછ્યા કે તમે દરેક સમયે દરેક ક્ષણે નવું નવું મિથ્યાત્વ કરો છો અને ટકાવી રાખો છો, એનો પુરુષાર્થ પણ તમારો ઊંધો ચાલે છે, અથવા તમે ઊંધો પુરુષાર્થ કરો છો તો તમે ભગના નહીં તો સહેજે થાય છે. અમે કાંઈ એવો પુરુષાર્થ નથી કરતા કે મિથ્યાતને ટકાવવું ને મિથ્યાતને કરવું, પણ તમારી પ્રેક્ટિસ એવી થઈ ગઈ છે. પ્રેક્ટિસ સહજતાને લાવે છે, ઉલટી પ્રેક્ટિસ પણ સહજ છે. શ્રદ્ધા જ્ઞાન બધું ઉલટું જ, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ બધું ચારે ચાર મુખ્ય ગુણો ઊંધા સહેજે સહેજે જ કામ કરે છે. એટલે એ પ્રેક્ટિસ જે સહજ અભ્યાસનો અર્થ શું છે? સહેજે થઈ ગયું છે એને પલટવું આકરું લાગે છે, પણ આકરું નથી સહજ છે. ક્યારે? કે પોતે જાગીને પોતે નિર્ધાર કરે ત્યારે. એક વખત અંદરથી બરાબર નિર્ધાર થવો જોઈએ કે આ કરે છૂટકો છે ને કરવું જ છે, ગમે એ પરિસ્થિતિમાં કરવું છે, કર્યા વગર રહેવું નથી, અને એની પરિણામે પરિણામે કાળજી લેવી છે. એની બરાબર કાળજી લેવી છે. અંધારામાં રહેવું નથી, ક્યાંય ઉપરથી જાય એવું કાંઈ કરવું નથી. શું તો સહેલું છે, પોતે કરવા ધારતો નથી. એમાં શું છે? એ વચનામૃત એમને લીધું છે. પોતે કરવા ધારતો નથી એટલે થતું નથી. પોતે કરવા ધારે એકવાર, કરવું જ છે, કોઈ પણ ભોગે કરવું જ છે, એટલે ન થાય એ વાત છે જ નહીં. પછી એ અઘરું લાગે છે એ પછી સહેલું થાય છે. જ્યાં સુધી એટલી તૈયારી નથી ત્યાં સુધી અઘરું 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 એ વાત રહી છે. ને અઘરામાં વાત તો રુચિ, ઉલટી રુચિ પડી છે એ છે, અને એ એ ઉલટી રુચિ છે એને પોતે જોતો નથી કે મારી રુચિ ક્યાં કામ કરે છે, એ પણ જોતો નથી. અનાદિનો બીજો અભ્યાસ છે એટલે આકરું લાગે છે, પણ આકરું નથી, ખરેખર આકરું નથી. પહેલો એકડો ઘૂંટ્યો ત્યારે આ અઘરો લાગ્યો હતો, હવે અત્યારે લાગે છે એક પહેલો આંખ છે. પહેલો એકડો ઘૂંટ્યો ત્યારે કેટલી વાર ઘૂંટ્યો ખબર નથી, 500,000 વાર ઘૂંટ્યો ત્યારે આવડ્યો હશે. અત્યારે કેટલો સહેલો છે, ખરેખર અઘરું નથી. એનો નિયમ એવો છે, પ્રેક્ટિસ કરવાથી સહેલું છે અને વગર પ્રેક્ટિસે અઘરું છે. તો પ્રેક્ટિસ શરૂ કર, સીધી વાત એ છે, પ્રેક્ટિસ શરૂ કરો.
હિત
સમજે ને હિત અહિત લાગે, ફીલ થાય, બૌદ્ધિક સ્તર પર સમજી લઈએ છે. આપણે સત્સંગ કરવા વાળા જીવો બૌદ્ધિક સ્તર ઉપર તો સમજી લઈએ છે, ફીલ નથી થતું. ત્યારે વેદના છે એ પહેલું સ્ટેજ જ ફિલિંગ લેવલનું છે. બધા સ્ટેજ જો કે ફિલિંગ લેવલ ઉપર ગોઠવેલા છે જ્ઞાનીઓએ. ફીલ નથી થતું, લાગે ત્યારે બરાબર નહીં લાગે, લાગતું નથી, વિચારે છે ને લાગતું નથી. વિચાર તો પરલક્ષે ચાલે છે, સ્વલક્ષે ચાલે એટલે ફિલિંગ શરૂ થાય. જેમ કે કોઈ માણસ બીજાની યારે વાત કરતો કરતો ટોન્ટિંગ કરે અને પોતા ઉપર ઉઢી લે તો કેવું ફીલ થાય છે? અરે એ બીજાની વાત કરતો હોય અને એનું ટોન્ટ ન કરતો હોય પણ ઉઢી લે તોય ફીલ થાય, તોય ફીલ થઈ જાય. મને કેમ સંભળાવે ભાઈ, તમે નહોતા કે તમે તો બીજાની જ વાત કરતા હતા, ફલાણાની વાત કરતા હતા, તમે ઉઢી લીધું આ તો તરત ફીલ થાય. કેમ કે એ એનો એક્ઝેક્ટ પ્રયોગ છે. પોતાની જાતને ઇન્વોલ્વ કરે, પોતાનું ઇન્વોલ્વમેન્ટ ઊભું થાય અને ફીલ ન થાય એવું બને નહીં, તત્ક્ષણ ફીલ થાય. એટલી પ્રેક્ટિકલ સાઈડ છે. એટલે સ્વલક્ષ ને પરલક્ષની ચર્ચા વિશેષ પ્રકારે આપણે કરવાનું કારણ છે કે નહીતર આ વાંચવું વિચારવું સત્સંગ થવો બધું પરલક્ષમાં આવી જશે અને ફિલિંગમાં નહીં આવી શકાય. ફિલિંગ આવતી નથી, ફિલિંગ આવતી નથી એ પ્રશ્ન સમસ્યા છે, ઘરું પડે છે. કેમ કે પોતાની જાતને ભેળવતો નથી, સામેલ કરતો નથી. પરિભ્રમણના દુઃખો કેટલા ભયંકર છે અને વર્તમાન સ્થિતિ પણ મૂંઝવણની. નાનીના નજરે જોઈએ તો મિથ્યા દ્રષ્ટિ જીવ બહારથી ગમે એટલો સુખી દેખાતો હોય અનંત દુઃખમાં ઉભો છે. કેટલો નાની એને અનંત દુઃખી જુએ છે, થોડો નહીં. ભલે એક ખડખડાટ હસતો હોય, લહેર કરતો દેખાતો હોય બીજાની નજરમાં, શું જો આને કેવા લહેર છે. એ જીવને જ્ઞાની પોતાની નજરે જુએ છે, જ્ઞાન દ્રષ્ટિએ જુએ છે, અનંત દુઃખી જુએ છે. હા, ગુરુદેવ તો હને પાતકી છે કે હને પાત્યો દાંત કાઢે છે, મરી જશે આ તો. એવી પરિસ્થિતિ છે ને, તો વેસ્ટર્ન કન્ટ્રીઝ જુઓ ને, આપણો દેશ તો ગરીબમાં ગણાય છે. ત્યાં તો મિલિયનર્સ મલ્ટી મિલિયનર્સ માણસો છે, એની પરી હાલત શું છે જુઓ. એટલું બધું સંપત્તિમાં પોતાપણું છે કે છોકરો 18 વર્ષનો થયો એટલે કે તું તારું કર, આમાંથી કાંઈ નહીં દઉં તને, એ વ્યારે લઈ જવાનો. 18 વર્ષનો છોકરો હોય ને 60 વર્ષનો બાપ થયો હોય, એ 18 વર્ષના છોકરાને એમ કહેવાનું કે તું તારું કરી લે, આમાંથી મારામાંથી તું આશા નહીં રાખતો. કેટલી બધી પકડ છે એને પોતાની સંપત્તિ ઉપર કે આ મારું જ છે ને તારું નથી. હવે એ ત્યાં એને બેચેની ઊભી થાય છે. બધી અનુકૂળતાઓ ઓટોમાઇઝેશન અહીં કરતાં વધારે છે. ત્યાં એ લોકો એટલા બેચેન છે, એટલા ચિંતિત છે, એટલા આકુળિત છે. એના ફેક્ટ્સ અને ફિગર અત્યારે ઓપન છે, ખુલ્લા છે. પણ એ લોકો આ વિજ્ઞાનને જાણતા નથી, આ સાયન્સને જાણતા નથી, ભૌતિક સાયન્સને સમજે છે, આત્મિક વિજ્ઞાનને સમજતા નથી. એટલે એમ કહેવું છે કે એ જે એ રસ્તે ચડી ગયો છે એથી આખા ઊંધા ફેરા ફરવાના, આમ ચક્કર ફરે છે, આમ ચક્કર ફેરવાનું છે. એકવાર ઊભું રહેવું પડશે. જે ચક્કર ફરે છે ધીરા કરે, ધીરા કરીને ઊભો રહે, પછી ઉલટા ચક્કર થશે. આ એનો પ્રોસેસ છે. એમને જો આમ ફરતો હોય ને આમ ફરવા જાય તો પડે હેઠો. સાયન્ટિફિક પ્રોસેસ છે. એમ આમાં પણ એવું છે. જે રસ્તો છે, જે માર્ગ જ્ઞાનીઓએ નક્કી કર્યો છે એ રીતે તું ચાલ. તું એમ કે છટપટ આ બધું તોડી નાખું, ફોડી નાખું, ભટ કરી લઉં, ટાગી દઉં, આમ કરી નાખું, આમ કરી નાખું, એમ કઈ કામ થાય એવું નથી. કામ કામની રીતે થવાનું છે. સમજમાં નહીં આવી. જૈસે કોઈ ઇધર એસે એસે ઘૂમ ફરતા હૈ, ફુદડી ફરતા હૈ ને, એસે ફરતા હૈ, ઉસકો એસે ફરના હૈ, વો માલૂમ પડા કે મેં ઉલટા ચક્કર પડ કરતા હું, મેરે કો તો એસે ઘૂમના ચાહીએ. તો ઉસકો પહેલે ધીરા હો જાના ચાહીએ, ખડા રહે જાના ચાહીએ, ફિર વો ચક્કર કો ઉલટા કરેગા, સુલટા કરેગા. એસે કરને જાયેગા તો ગિર જાયેગા. એમ પરિણામ ઘણા ઊંધા થઈ ગયા છે. એને સવળા કરવા માટે એનો જે પ્રોસેસ છે, વૈજ્ઞાનિક પ્રોસેસ છે, એમાં એને જવું પડે તો જ સવળું થાય. એમને પોતાની રીતે પોતાની મનમાંની રીતે કામ કરવા માંગે, કામ ન થાય કોઈ દિવસ. હા, એટલે જે સમજે છે એમાં સમજણ તો ક્લિયર છે. એમ ના, એમાં તો ના નથી પાડતો, મને સમજાતો નથી એમ તો કહેતો નથી. તો જે સમજે છે એમાં પોતાની જાતને ભેળવી નથી એટલે ફિલિંગ આવતી નથી એમ કહેવું છે. સમજણ જે પરલક્ષી છે એ ફિલિંગને ઊભી નથી કરતી. ફિલિંગ સ્ટેજમાં કોણ આવે, વેદનામાં કોણ આવે? પોતાની જાતને ભેળવી જ આવી શકે. અને પોતાની જાતને ભેળવે અને ફિલિંગ ન આવે એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. બને જ નહીં કોઈ દિવસ, બને. એ તો આવે જ તે, એ રોકી શકે નહીં વેદનાને. વેદનાને લાવવાનો સવાલ નથી, વેદનાને રોકી શકે નહીં. ઘરનો જણ મરી જાય ને રોવાનું શીખડાવવું પડે એને. અરે, રોવાને રોકી ન શકે. તા તો પોતાનો આત્મા મરી ગયો છે. ઘરનું જણ તો પારકો છે, હજી તો પોતાનું મૃત્યુ છે અને અનંત મૃત્યુ છે. હે, જૈસે કોઈ અપના સ્વજન મરતા હૈ તો કોઈ રોને કે લીએ સિખાના પડતા હૈ. રોને કો રોક નહીં સકતા. હા, તો હમ યહાં કહેતે હૈ કે હમકો વેદના નહીં આતી. હા, તો ઇસકા મતલબ ક્યા હૈ કે હમારી હમારી મૃત્યુ કા હમકો દુઃખ નહીં હોતા હૈ. ઇસકા મતલબ યે હુઆ, વરના વેદના કો રોક નહીં સકતા. અપને આપ કો ઉસમે શામિલ કરે કે યે મેરા પરિભ્રમણ હોયગા. જો ભાવ મેરે પરિણામ ચલ રહે હૈ, મેરે પરિભ્રમણ કે કારણ હૈ, ઉસમે મેં મર જાઉંગા, અનંત વાર મર જાઉંગા. અપને આપ કો શામિલ કરે ઓર વેદના નહીં આવે, બની નહીં સકતા. વો અશક્ય બાત હૈ, લાની નહીં પડતી હૈ, આને કો રોક નહીં સકતે. યે હાલત હોતી હૈ, વો સહી વેદના હૈ કે જો આતી હૈ ઓર આને કો રોક નહીં સકતે. ત્યારે મુંજાય છે હરખો, ત્યારે હરખો મુંજાય છે કે હું પછડાટ ખાઉં છું, હું હારી જાઉં છું, હું વાળી અને આ મારી હાર મારો પરિભ્રમણમાં મને ખેંચી જશે. શું એને મારવો જ છે. એ વાત એને પકડી છે અંદર, મારવો જ છે. ગમે ત્યારે લાગ મળે ત્યારે, ગમે તે ભોગે, ભલે જેલમાં જવું પડે, મારવો જ છે એમ છે. એ મંદિરમાં પકડ આવી જોઈએ. પકડ આવે ને તો એની પાછળ એક મોક્ષને માટે વિશે જ પ્રયાસ કરવો એટલે છૂટવું જ છે એ વાત આવે. એને બંધાય છે શેનાથી? મોહથી. પોતાના જ મોહથી જીવ બંધાય છે, બીજું શું છે બંધાવવામાં? તો એ જ વાત છે, ચોખ્ખી વાત છે. જોવે તો એમાં હાવ સ્પષ્ટ વાત છે, પ્રતિબંધ એનો જ છે. આ મારો છે એનો જ પ્રતિબંધ છે, આ મારું છે એનો જ પ્રતિબંધ છે, શરીર મારું છે એનો પ્રતિબંધ છે, આ બધું મારું છે એનો જ પ્રતિબંધ છે, એ જ મોહ છે. 537 કાલ રાત્રે સ્વામી કે પુત્ર પિત્રાદિ શત્રુ મિત્રાદિ માનીને આ જીવે નરકાદી ગતિમાં જવાનું કામ કર્યું છે. એ જ નરકાદી ગતિનો હેતુ છે, બીજું કોઈ, એ જ જન્મ મરણનો હેતુ છે, એ જ દેહનો, દેહના વિકારનો, રોગનો એ જ હેતુ છે. પોતાપણું પોતાનું પોતામાં હોવા છતાં પોતાના અસ્તિત્વ જ્યાં નથી, પોતાના નથી એવા પરને વિશે સ્વપણું માન્યું છે, એ જ અજ્ઞાન, એ જ ભ્રાંતિ, એ જ મોહ અને એ જ સંસાર પરિભ્રમણનું કારણ છે. મારો આત્મા જ મારો છે ને સિવાય મારું કોઈ નથી. અને આમ જો વિચાર કરે તો બધી ખબર પડે એવું છે. જરાક પૂંછડી દબાય છે શું થાય છે? જેને મારા માની માનીને મીઠાશ કરવું દીદી છે, હે, ખુલ્લી વાત છે. પૂંછડી દબાય તરત ખબર પડે છે કે નહીં, કેવો ફૂંફાડો મારે છે. આપણે એમ છે કે ભાઈ જરાક કીધું એમાં તો મોઢું ચડી ગયું. શું આપણે ઘરમાં શું બને છે? ઘરમાં મારા પણ મને જરાક કીધું એમાં તો મોઢું ચડી ગયું. એનો અર્થ શું? કે બધી વાત પોલમ પોલ છે. મારા પણ માન્યું છે, તારો મોહ છે, વાતમાં કાંઈ માલ નથી. ઘડીક ઘડીકમાં અણબનાવ થઈ જાય છે, પછી અસર વહી જાય એટલે પાછા એ ના એટલે આ તો હું છેલ્લો નાક કાન વગરના માણસ જેવું છે. મોહમાં મૂંટાઈ જાય છે. બાકી પરિસ્થિતિ તો સ્પષ્ટ છે. સંસારની પરિસ્થિતિ ગુરુદેવ તો એમ કહેતા કે આ સંસારનો સ્વરૂપ સમ્ય જ્ઞાનને ઉત્પન્ન કરનારું છે. બધા નિમિત્તો સમ્ય જ્ઞાનને ઉત્પન્ન કરનારા છે. એટલે સંસાર જોવે તો જ્ઞાનીની દ્રષ્ટિએ તો એને એમ થાય કે આ તો સમ્ય જ્ઞાનનું નિમિત્ત છે આ સંસાર. તો હા, બુદ્ધા એક જ છે, બધા મારા ગુરુ બુદ્ધા જ આપે છે મને, બધા મારા ગુરુ બુદ્ધા જ આપે છે મને. શું એવી પરિસ્થિતિ છે? એટલે ખરેખર તો શું છે, સહજ છે. આખે આખો આધાર પોતાને ઇન્વોલ્વ કરીને સમજવાનો છે. પાયાને પિન પોઈન્ટ વાત એટલી છે. તું તારી જાતને અંદર સામેલ કરીને સમજે છો કે એમને અધરથી જાય છે, તારું અધરથી જાય છે તો કોઈ બી કામ નહીં થાય. અને તારી જાતને ભેળવી કે એની ફિલિંગ આવ્યા વગર રે નહીં, તું રોકી શકે જ નહીં, એટલી સચોટ વાત છે. પોતે જ જાગતો નથી, પોતાની આળસ છે તેથી પોતે જ જાગતો નથી. બાકી જાગવાનું પોતાના હાથની વાત છે, હાથમાં છે, એ કંઈ બીજાના હાથની વાત નથી. ગુરુદેવની વાણીએ બધાને જાગૃત કરી દીધા અને બધાને આત્મા તરફની રૂચિ થઈ. એ વાત તો ગુરુદેવને તો વચ્ચે વારંવાર પોતે લે છે, પણ પછી પુરુષાર્થ કરવાનો પોતાના હાથમાં રહે છે. સંસાર નિસાર છે, આ સંસાર આખો સાર વગરનો છે. અસાર 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 નકામું લાગવું જોઈએ. આત્મા જ એક સારભૂત છે. કેટલાય જીવોને રુચિ થઈ પણ પછી આગળ જવું તે પોતાના હાથની વાત છે. રુચિ થઈ એટલે શું છે? સત્પુરુષની સમીપ આવ્યા છે એટલે હદ સુધી તું આવ્યો, ગુરુદેવ જેવા ગુરુદેવ સમીપ આવ્યો, હવે પછી આગળ હાલવામાં તને શું વાંધો છે? જે તને અટકાયત હોય જરાક જો વિચાર અને એને છોડી દે. એટલે સુધી આવ્યો, હવે થોડા હાટો શું કરવા અટકે છો એમ કે છે. વિશેષ લઈશું એના ઉપર જરા.
સંતા.